તારીખ 10/3/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 851 અને 852 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 495
આત્મતત્વનો નિર્ણય કેવી રીતે થાય છે એનો દૃષ્ટાંત આપી દેવામાં વિચાર છે. વર્તમાન જ્ઞાન દર્શન વિધિનો અંકુર છે, તે ત્રિકાળનો અંશ છે. આત્મા શાશ્વત પદાર્થ છે, અનાદિ અનંત હૈયાતિ ધરાવનાર પદાર્થને શાશ્વત કહે છે. આત્માનું જે શાશ્વતપણું છે એનો નિર્ણય વર્તમાન અંશ પરથી થાય છે. વર્તમાન અવસ્થાનો અંશ અશાશ્વત છે, અનિત્ય છે. આત્મા નિત્ય છે અને એની વર્તમાન અવસ્થા અનિત્ય છે, પલટાતી અવસ્થા છે. છતાં પણ તે અંશ ઉપરથી અંશીનો આખા પદાર્થનો નિર્ણય થાય છે. એ નિર્ણય થવામાં વર્તમાન જ્ઞાનનો અંશ, વર્તમાન દર્શનનો અંશ અને વર્તમાન પુરુષાર્થ વીર્ય એટલે અહીંયા પુરુષાર્થનો અંશ. વર્તમાન એટલે પ્રવર્તમાન, અત્યારે ચાલુ સ્થિતિમાં જેની પ્રવૃત્તિ જોવામાં આવે છે એવા જે જ્ઞાન દર્શન પુરુષાર્થના પર્યાયો છે, દશાઓ છે, તે અંશ ઉપરથી આત્મતત્વમાં આવો સ્વભાવ છે, આવો ગુણ સ્વભાવ છે એવો એનો ત્રિકાળી શાશ્વત સ્વભાવનો નિર્ણય થાય છે. આત્મા પદાર્થ શાશ્વત હોવા છતાં તે પદાર્થ કેવા સ્વભાવે છે, કેવા ગુણધર્મે છે એ જાણવું આવશ્યક છે. આત્મામાં જે જ્ઞાન દર્શન વગેરે ગુણો છે એ ગુણ છે, એ પદાર્થની સંપત્તિ છે. અંગ્રેજી સાયન્સમાં તો એને પ્રોપર્ટી નામથી કહેવામાં આવ્યો. જેમ આપણે પૈસાને પ્રોપર્ટી કહીએ છીએ, મકાનને સંપત્તિને પ્રોપર્ટી કહીએ છીએ, એમ પદાર્થના ગુણો, પદાર્થની શક્તિઓ એને પ્રોપર્ટીઝ કહેવામાં આવે છે. તો આત્માની પ્રોપર્ટી શું છે? કે આત્માની પ્રોપર્ટી એનો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત પુરુષાર્થ, અનંત સુખ એ આત્માની સંપત્તિ છે. કોઈ પણ આત્મા એ પોતાનું સુખ, પ્રયોજન તો સુખનું છે બધા જીવને, પોતાનું સુખ ક્યાંથી મેળવવું કે પોતામાં રહેલું જે પોતાનું સુખ છે ત્યાંથી મેળવવું, પોતાનું સુખ બહારથી મેળવવા જતા આકુલતા થાય છે અને એ જ દુઃખ છે. એ રીતે સુખ મળવાને બદલે દુઃખનો અનુભવ થાય છે, દુઃખ મળે છે. તો શું કહે છે કે ત્રિકાળી આત્મતત્વનો નિર્ણય થાય છે એટલે આત્મામાં ત્રણેય કાળે રહેલા જે ગુણ છે કે જે ગુણની અંદર અનંત સામર્થ્ય છે, જ્ઞાનનું સામર્થ્ય અનંત છે, દર્શન નું સામર્થ્ય અનંત છે, પુરુષાર્થ કરવાનું સામર્થ્ય અનંત છે, સુખ સામર્થ્ય પણ અનંત છે. એવા અનંત અનંત ગુણોનું અનંત અનંત સામર્થ્ય, એવા અનંત સામર્થ્યવંત પદાર્થને નિર્ણય કરવા માટે વર્તમાન અંશ છે એ કામમાં આવે છે. બીજો કોઈ ઉપાય નથી. શરીરની સાથે જોડાયેલો આત્મા, દેહમાં રહેલો જે આત્મા, એ સ્વરૂપે અને સ્વભાવે કેવો છે એનો નિર્ણય ક્યાંથી કરવો, કેવી રીતે કરવો, એનો આ ઉપાય કહેવો છે કે વર્તમાન જ્ઞાન દર્શન વિધિનો અંકુર છે એ પૂરા નથી. વર્તમાન જ્ઞાન અલ્પ છે, વર્તમાન દર્શન અલ્પ છે, પુરુષાર્થ અલ્પ છે, તેથી તેને અંકુર કહે છે. જેમ એક મોટો આંબો થાય, આંબાનું દ્રષ્ટાંત લીધું છે, જેમ આંબાના બે પાંદડા જમીનની બહાર દેખાતા હોય, આંબો ઉગે ને અંકુર ફૂટે બહાર ગોટલામાંથી, તો તેના ઉપરથી નક્કી થાય કે આનું બીજ આંબાનો ગોટલો છે, તેના ઉપરથી નક્કી થાય કે આમાંથી મોટો આંબો થશે અને હજારો કેરી આમાંથી પાડે, એ અંકુર ઉપરથી નક્કી થાય છે કે બીજ દેખાય તો માનવું ને ન દેખાય તો માનવું ન માનવું એમ કોઈ કહે છે? અમને ગોટલો દેખાતો નથી, કેવી રીતે માનીએ આ પાંદડા ઉપરથી કે આ કેરીનો જ ઝાડ આમાંથી થશે? પાંદડા ઉપરથી નક્કી થાય છે. પાંદડાની જાત, પાંદડાનો જે પ્રકાર, એના ઉપરથી ઝાડની જાત નક્કી થાય છે કે નહીં? ત્યાં બીજને પણ જોયું નથી અને આખું મોટું ઝાડ જે વિશાળ થાય છે એને પણ જોયું નથી, છતાં બીજ પણ નક્કી થાય અને ઝાડ પણ નક્કી થાય છે, એનો અર્થ એ થયો કે અંશ ઉપરથી અંશી નક્કી થાય છે. અહીંયા તર્ક એટલો છે કે આંબાનો ગોટલો જોયો છે અને ઝાડ પણ જોયું છે, એટલે એના પાંદડા ઉપરથી ગોટલાને અને ઝાડને આપણે નક્કી કરી શકીએ. પણ એટલો પ્રશ્ન કરે કે જે આત્માને અનાદિથી જોયો નથી, કે આખો આત્મા કેવડો કેટલો છે, એને એના અંકુર ઉપરથી એના અંશ ઉપરથી કેમ નિર્ણય કરવો? આટલો પ્રશ્ન થાય. પણ જાતિ તો સમજાય કે ન સમજાય? અને જો જ્ઞાન ને દર્શનનો પ્રવાહ અવિરતપણે આત્મામાંથી વયા જ કરે છે, પ્રવહે છે, તો અંદર એનો જ્ઞાન દર્શનનો વિપુલ ભંડાર ભર્યો છે એ વાત નક્કી થાય છે કે નથી? આ ગેસ નીકળે છે જમીનમાંથી, પાણી નીકળે છે પાતાળ કૂવો ખુલી, ગરમ ગામમાં ગરમ પાણી નીકળે છે, બોર છે એવો ત્યાંથી ગરમ પાણી નીકળે છે, ધોધ બંધ ધોરિયાની જેમ પાણી નીકળે છે, મોટર મૂકવાની જરૂર નહીં, 24 કલાક રાત ને દિવસ પાણી એમાંથી નીકળે છે. તો આટલું પાણી વર્ષોથી નીકળ્યા જ કરે છે, સેંકડો વર્ષો સુધી નીકળ્યા કરે છે, તો અંદર ઉતર્યા વિના નક્કી થાય છે કે પાતાળમાં પાણીનો બહુ મોટો અખૂટ પાણીનો ભંડાર ભર્યો છે એમ નક્કી થાય છે? એમ 24 કલાક નિરંતર જાણવું 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 ચાલુ જ રહે છે, ક્યારે જાણવું બંધ થતું નથી, કરવું બંધ કરવું હોય તો બંધ કરી શકાતું પણ નથી, એ એમ સૂચવે છે કે અંદર અખૂટ જ્ઞાનનો ભંડાર ભર્યો છે. એવું અખૂટ જ્ઞાનમય, અનંત જ્ઞાનમય જે આત્મતત્વ છે, પ્રજ્ઞાનમ બ્રહ્મ કહ્યું છે વેદાંતમાં, એને પ્રજ્ઞાનમ બ્રહ્મ, આત્મા જ્ઞાન બ્રહ્મ, જ્ઞાન બ્રહ્મ આત્મા છે, અનંત જ્ઞાન નું સામર્થ્ય એમાં રહ્યું છે. એ સામર્થ કોઈથી મટાડ્યું મટી શકાતું નથી, મિટાવી શકાતું નથી. તેથી તેને અમિટ કહે છે. કેવો છે આત્મા? અમિટ છે. એવા વર્તમાન ઉપરથી ત્રિકાળી એટલે ત્રણેય કાળે હયાતિ ધરાવનાર આત્મતત્વ કેવા અનંત સામર્થ્ય વાળું છે એનો નિર્ણય થાય છે. એક વાર અનંત ગુણની ખાણનો નિર્ણય થયો તો એની હાલત ફરવા ફરી જાય છે. હાલત આખી બદલવા લાગે છે. જેમ દરિદ્રીને સંપત્તિ ઘરમાંથી મળે, દાટેલી દાટેલું ધન મળે, દરિદ્રીને દાટેલું ધન મળે ઘરમાંથી, તો એનું દારિદ્ર્ય ચાલી ચાલી જાય છે. ગરીબી એની રહેતી નથી કે રહે છે? જ્યારે કપડાં સીવડાવે, દાગીના ઘડાવે અને મકાન કરે ત્યારે જ એની શ્રીમંતાઈ થાય કે જ્યારથી ધન જોયું ત્યારથી થાય? પરિણામમાં તો દારિદ્ર્ય તરત જ ચાલી જાય છે. એ ધન કઈ એને લાવવું લાવવું પડ્યું નથી, અંધ ઘરે જ હતું. એમ આ પણ આત્માની જ્ઞાનાદી સંપત્તિ ક્યાંયથી લાવવી પડતી નથી, અવલોકન માત્ર થી પરમેશ્વર થવાય છે. પરમાત્મ તત્વ છે આત્મા. એ પરમાત્મ તત્વ નું અવલોકન કરતા પરમાત્મા થવાય છે. આત્મા તો પરમાત્મા કહ્યું ને એ આમ કહ્યું છે. અવલોકન માત્ર થી થવાય છે. ખાલી જોવાની જરૂર છે કે તું ખરેખર કોણ છો, કેવો છો, તારી જાત કઈ છે આખરમાં, એનો નિર્ણય થાય તો પરિણામમાં અનાદિથી જે પામરતા અને ગરીબાઈ હતી કે મારું શું થશે, આના વિના મારું શું થશે, આ ચીજ વગર મારું શું થશે, કોણ જાણે મને ભવિષ્યમાં કેવી રીતે મારે પસાર કરવો પડશે, મને જીવવાનો આધાર શું, સુખનો આધાર શું, જે અનિત્ય સંયોગો છે એના ઉપર એને અવિશ્વાસને લઈને દુઃખ થાય છે. સંયોગો તો અનિત્ય છે, પ્રત્યક્ષ જોવામાં આવે છે ફેરફારો, સંયોગના ફેરફાર. તો એવા પરિણામની અનિશ્ચિતતા અને અવિશ્વસનીયતાને નિશ્ચિત વિશ્વાસપૂર્ણ આધાર મળે કે મારો આત્મા પરમાત્મા છે અને એની અંદર અનંત જ્ઞાન ને અનંત સુખ નું સામર્થ્ય રહેલું છે. મારા જ્ઞાન ને મારા સુખ માટે મારે ક્યાંય જવાની જરૂર નથી, અથવા કોઈની મારે જરૂર નથી. એવું પરિણામ આવે છે, અથવા પરિણામને એક બહુ મોટી હૂંફ મળે છે. માણસ કહે છે તમારી ઓથ છે ને તમારી હૂંફ છે એટલે અમને વાંધો નથી, તમે શક્તિવાળા છો, તમારી હૂંફ અને તમારી ઓથ હોય પછી અમારે વાંધો નથી. પછી સંયોગો તો કોઈના શાશ્વત રહ્યા નથી ને રહેવાના પણ નથી. એક આત્મા શાશ્વત છે ને તેની તેનો આધારને અવલંબન લેવામાં આવે તો તેની હૂંફ એવી છે. નિર્જરા અધિકારમાં તો કુંકુંદાચાર દેવ કહે છે કે વજ્રપાત થાય, ત્રણ લોકમાં ઉથલ પાથલ થઈ જાય તો પણ સમ્યક દ્રષ્ટિને નિશંક નિશંકપણું છે અને એ નિર્ભયપણું છે. જ્યાં શંકા ત્યાં ગણસંતા, જ્યાં શંકા છે ત્યાં ભય છે, દુઃખ છે, જ્યાં નિશંકપણું છે ત્યાં નિર્ભયપણું છે અને સુખ છે. કેદી વિચાર કર્યો છે પોતાના સ્વરૂપને શોધવાનો ખરા વેશમાં આવીને વિચાર નથી કર્યો, ઉપર ઉપર ટપકે ઉપર ઉપર નથી, તો થોડી ઘણી વાતો વાંચીને વિચારીને સાંભળી છે. પણ જેટલી કાળજી એણે દેહની લીધી છે એટલી કાળજી એણે આત્માની લીધી નથી. જ્ઞાનીઓ કહે છે કે જેટલી કાળજી તું દેહની લે છે તેના કરતા અનંત ગણી કાળજી તું આત્માની લે. શ્રીમદજી કહ્યું છે કે દેહ ને અર્થે આત્મા અનંત વાર ગાળ્યો, ગાળ્યો એટલે નબળો બનાવી દીધો. દેહ ની ચિંતા ને સંયોગ ની ચિંતા કરી કરીને પરિણામમાં નબળાઈ ને ગરીબાઈ ને પામરતા ઘણી આવી. હવે એક વાર આત્મા ને અર્થે દેહ ને ગાળ એમ કહે છે. એટલે કે દેહ ની ઉપેક્ષા કર, ભલે દેહ જીર્ણ થઈ જાય ભલે નિર્બળ થઈ જાય, પણ આત્મા મજબૂત થાય તારો, આત્માની શક્તિ નો વિકાસ થાય અંદર. એ એક વાર કર તો તારા સાદી અનંત કાળના તારા સર્વ દુઃખો નો નાશ થઈ જાય. ક્યાંય તને અસમાધાન ન થાય કે આમ કેમ, આ આમ કેમ થાય છે ને કેમ થયું એ પ્રશ્ન તારે માટે રહે નહીં. દ્રષ્ટાંત પણ સરસ આપ્યું છે. જેમ આંબાના બે પાંદડા જમીનની બહાર દેખાતા હોય તેના ઉપરથી નક્કી થાય કે આનું બીજ આંબાનો રોટલો છે, તે બીજ અવ્યક્ત હોવા છતાં, બીજ નહીં દેખાતું હોવા છતાં પાંદડા વડે તેનો નિર્ણય થાય છે, એમ જ્ઞાન દર્શન વીર્યનો અંશ છે, તે ચૈતન્યનો અંશ છે. જ્ઞાન ચૈતન્યનો અંશ છે, દર્શન ચૈતન્યનો અંશ છે, પુરુષાર્થ થાય છે તે ચૈતન્યનો અંદર જે બળ છે એ ચૈતન્યનો અંશ છે. અને તેનાથી ચૈતન્ય સ્વભાવી આત્માનો નિર્ણય થાય છે. અહીંયા જ્ઞાન દર્શન ને વીર ત્રણ વાત લીધી છે. સુખ, સુખ પણ આત્માનો સ્વભાવ છે, પણ વર્તમાન પ્રગટ દુઃખ નો અંશ છે, તેથી નિર્ણયના વિષયમાં એ પોઈન્ટ નથી લીધો. ખરેખર તો આત્મામાં અનંત સુખ ભર્યું છે, જેમ જ્ઞાન અનંત ભર્યું છે એમ સુખ પણ અનંત ભર્યું છે. પણ એ સુખનો એને ખબર નથી, સુખનું એને ભાન નથી, તેથી બહારમાં કલ્પિત સુખ, આનાથી સુખ આનાથી સુખ આનાથી સુખ ક્યાંયથી થતું નથી, પણ કલ્પના કરી કરીને દુઃખને અનુભવે છે. એનો પ્રગટ અંશ છે એ દુઃખ છે, સુખ નથી પણ દુઃખ. સુખ ગુણનો વિપરીત પર્યાય જે દુઃખ તે પ્રગટ છે, વિપરીત અંશ પ્રગટ હોવાથી એને નિર્ણયના ગુણમાં નથી લીધો. સ્વભાવ અંશ ઉપરથી સ્વભાવનો નિર્ણય કરવો, વિભાવંશ ઉપરથી સ્વભાવનો નિર્ણય ન થાય. એમ કે ચારિત્ર ગુણ છે એનો વિપરીત પર્યાય રાગ છે, તો રાગાંશ ઉપરથી સ્વભાવનો નિર્ણય ન થાય. દુઃખના અંશ ઉપરથી, દુઃખના પર્યાય ઉપરથી સ્વભાવનો નિર્ણય ન થાય, પણ જ્ઞાન દર્શન વિરેના અંશ ઉપરથી સ્વભાવનો નિર્ણય થાય છે. એટલે ત્રણ ગુણ લીધા. તે ચૈતન્યનો અંશ છે, તેનાથી ચૈતન્ય સ્વભાવી આત્માનો નિર્ણય થાય છે. આ જે નિર્ણયની ભૂમિકા છે એ પણ એક બહુ મહત્વનો વિષય હોવાથી નિર્ણય કરવો તે પણ એક માંગલિક છે એમ અહીંયા કહી દીધું છે. નિર્ણય કરવો એને માંગલિક કહ્યો છે. કેમ કે જ્યારથી નિર્ણય થાય છે ત્યારથી પરિણામની દિશા બદલાય છે. દશાની દિશા બદલવાનું એક મહત્વનો કોઈ સ્ટેજ છે તો તે નિર્ણયનો સ્ટેજ છે. જો યથાર્થ નિર્ણય થાય તો પરિણામની દિશા બદલી અને અંતર્મુખ અભેદ આત્માની અનુભૂતિ થાય. અને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય. એક તો કારણ એ છે. બીજું એક કારણ એવું છે કે જો યથાર્થ આત્માનો નિર્ણય થાય તો તે જીવને તે કાળે આત્મામાં સ્વભાવના સંસ્કાર પડે છે. સંસ્કાર પડે છે. જે જીવને સંસ્કાર પડે એને બીજા ભાવમાં પણ એ સંસ્કારની જાગૃતિ વશ સમ્યક દર્શન અને મોક્ષ માર્ગને અનુભૂતિ સુધી પહોંચવાનું બને છે અને બિના વિના રહેતું નથી. જેમ અનુભૂતિ થાય તે ભલે શરૂઆતનો જઘન્ય મોક્ષ માર્ગનો અંશ હોવા છતાં એને પરિપૂર્ણ મોક્ષ દશા થાય જ થાય. તેમ જેને સંસ્કાર પડે એને સમ્યક દર્શન થાય જ થાય. એટલે પણ એ માંગલિક છે. ખરેખર તો આ જીવને ભૂતકાળમાં પરિભ્રમણમાં સમ્યક દર્શન નથી થયું, પણ એને સંસ્કારે નાખ્યા નથી. તમામ બાહ્યક્રિયાઓ, અનેક પ્રકારની બાહ્યક્રિયાઓ છે, પણ સ્વાધ્યાય છે એ સૌથી બહુ મહત્વનો વિષય એટલા માટે લીધો છે. અને ગુરુદેવથી એ પરંપરા વિશેષપણે, પરંપરા તો હતી જ જૈન માર્ગમાં, એ પરંપરા તો સ્વાધ્યાયની હતી જ, પણ લુપ્ત થઈ ગઈ હતી. એ પાછી જ્યોત ગુરુદેવે જલાવી અને એ વિશેષ પરંપરા જે આપણે ત્યાં ચાલી છે ગુરુદેવની કૃપાથી, એમાં બહુ મહત્વનો વિષય એ છે કે એ સ્વાધ્યાયથી નિર્ણય કરવાનો જીવ પ્રયત્ન કરે સ્વાધ્યાય કરતા, અને જો એ નિર્ણય કરી જાય તો એને સંસ્કાર પડી જાય, એનો છુટકારો થઈ જાય. એટલે છેલ્લી લીટી આમાં લીધી છે. આમ આત્માનો નિર્ણય કરવો તે માંગલી છે. આવશ્યક શ્રીમદજી એ આ વિષયને બહુ ગૂઢ ભાષામાં લીધો છે. 475 આસપાસના જે પત્રો છે એમાં એ વિષય લીધો છે કે આત્માને એક એવી ભૂમિકામાં, મુમુક્ષુ દશામાં પ્રવેશ કરવો જોઈએ કે જ્યાંથી મુખરસ પ્રગટે. મુખરસ લીધો છે. જેમ કોઈ પાવતી ચીજ માણસ જુએ ને મોઢામાં પાણી આવે છે ત્યારે એને અમીરસ કહે છે. અમી કહે છે કે
અમીરસ
પાચન એનાથી થાય છે. ખાવાથી કઈ વળતું નથી, પણ પચવાથી જે કઈ વળે છે એ વળે છે, પોષણ મળે છે. એટલા માટે એ રસને અમીરસ કહ્યો છે. એ મુખરસ કહ્યો છે. મુખમાં ઉત્પન્ન થતો રસ તે અમીરસ છે. એ નિર્ણયની ભૂમિકાને અમીર મુખરસ કહ્યો છે. અને એક પત્રમાં આગળ જઈને એને સુધારસ કહ્યો છે, અમૃત રસ કહ્યો છે. નો આવે રોગિષ્ઠ અવસ્થામાં એ રસ નથી પ્રગટતો, ભૂખ લાગતી નથી, સારામાં સારું મિષ્ટાન હોય તો પણ ભાવતું નથી, એ બધી પરિસ્થિતિ થાય છે. એમ જીવને મિથ્યાત્મનું જોર હોય ત્યારે એને આવા સત્પ્રાપ્તિના વચનો સુહાતા નથી, સત્સંગ એને સુહાતો નથી, અને સ્વકાર કરવું પણ એને અંદરમાં ગોઠતું નથી, સુહાતું નથી પોતાનો. પણ જે જીવને એવી ગંભીર બીમારી નથી મિથ્યાત્મની, મિથ્યાત્મ જેનું કાંઈક મંદ થયું છે, અને એ મંદ થવામાં બીજી કોઈ જરૂર નથી, પોતાના હિતની કલ્યાણની તીવ્ર ભાવના થતા મિથ્યાત્વ ગળે છે, મંદ થાય છે, અને એ કાળમાં એ જો સ્વરૂપનો નિર્ણય કરવા માટે ઉદ્યમ કરે તો એને નિર્ણય થાય થાય ને થાય છે. તેનાથી ચૈતન્ય સ્વભાવી આત્માનો નિર્ણય થાય છે. કેમ કે તે રાગ દ્વેષ કે પુણ્ય પાપનો અંશ નથી, જ્ઞાન દર્શન વિરિયનો અંશ છે. તે રાગ નથી, દ્વેષ નથી, પુણ્ય નથી, પાપ નથી, અને તે ઔપાધિક ભાવ નથી, ખુલ્લો અંશ છે સ્વભાવનો. એમાં સ્વભાવ વ્યક્તપણે સ્વભાવ અંશ ખુલ્લો થયો છે, વ્યક્ત થયો છે. તેનાથી આત્માના સ્વભાવનો નિર્ણય થાય છે. રાગ દ્વેષ પુણ્ય પાપ તો વિભાવ છે, તેનાથી નિર્ણય થતો નથી. આમ આત્માનો નિર્ણય કરવો તે માંગલિક છે. આ રીતે આત્માનો સ્વભાવનો નિર્ણય કરવો એ પણ જીવને હિતની દિશામાં પહેલું મંગળાચરણ છે. મંગળ આચરણ એને મંગળાચરણ કહેવામાં આવે છે. એ પહેલું મંગળાચરણ આ છે. વધારે જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. જરા ગૂઢ ભાષામાં એ પત્રો લીધા છે. એ વિષય સમયસારમાં ચાલ્યો છે. 144 માં તો સ્પષ્ટ કહ્યું છે કે પ્રથમ આત્માનો નિર્ણય કરવો, જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો. એ વિષયને આગળ ચાલીને આચાર્ય દેવે વધારે મહત્વ આપ્યું છે પરિશિષ્ટમાં. અને જ્ઞાન લક્ષણથી આત્માનો નિર્ણય કરવો એવા લક્ષ્ય લક્ષણની ચર્ચા કરી છે. પોતે પ્રશ્ન ઉત્તર આચાર્ય દેવે કર્યા છે કે આખા સમયસારમાં આ વાત તો અનેક જગ્યાએ ગૂઢપણે કહેવાયો હોવા છતાં હવે સ્પષ્ટપણે કહેવા માંગુ છું એમ કરીને પરિશિષ્ટ લખ્યું છે અને લક્ષ્ય લક્ષણની ચર્ચા કરી છે. લક્ષણ દ્વારા લક્ષ્યની ચર્ચા થાય છે. 472 નું પત્ર છે. એમાં 471 માં થોડો ઉલ્લેખ છે, એટલે એમાં એનો સંદર્ભ પણ છે. આત્માને સમાધિ થવા માટે, એટલે કે આત્મ સ્વરૂપમાં સ્થિતિ થવા માટે, સુધારસ કે જે મુખને વિશે વરસે છે તે એક અપૂર્વ આધાર છે. ઘણા આ પત્ર વાંચીને કહે છે કે આવું શું થતું હશે, કઈ મોઢામાં અમી આપતું હશે. પણ આ બધી ગૂઢ ભાષા એમણે વાપરી છે. મુખ એટલે પર્યાય અંગને અહીંયા મુખ કહ્યું છે. માટે કોઈ રીતે તેને બીજ જ્ઞાન કહો તો હરકત નથી. જ્ઞાન નું બીજ કહો તો એને હરકત નથી. આ નિર્ણયનો વિષય છે. માટે કોઈ રીતે તેને બીજ જ્ઞાન કહો, તે મુખરસ અથવા સુધારસ ને બીજ જ્ઞાન કહો તો હરકત નથી. માત્ર આટલો ભેદ છે આની અંદર, આ એક રહસ્ય છે, કે તે જ્ઞાન જ્ઞાની પુરુષ કે જે તેથી આગળ છે, આત્મા છે, પોતે જ આત્મા છે. જ્ઞાની પુરુષ એટલે આત્મા છે એમ જાણનાર હોવા જોઈએ. એટલે તને નિર્ણય જ્ઞાની પાસેથી થશે. જેને આત્મા જોયો નથી તને આત્મા શું દેખાડશે? દ્રવ્યથી દ્રવ્ય મળતું નથી એમ જાણનારને કંઈ કર્તવ્ય કહી શકાય નહીં. પછી તો દ્રવ્યાનું યુગનો પ્રશ્ન ઉઠાવ્યો છે. પછી એ જ સંદર્ભ લીધો છે એમણે 472 માં, કે ખુલ્લા કાગળમાં, એટલે કે ઉપરના પત્રમાં ખુલ્લો એટલે પોસ્ટકાર્ડ, આ પોસ્ટકાર્ડ છે, થોડી લીટી લખી છે. પછી આ જે લખ્યું છે એ બહુ મોટો કાગળ છે, એટલે કવર છે. એટલે ખુલ્લા કાગળમાં સુધારસ પરત્વે પ્રાયે સ્પષ્ટ લખ્યું હતું, તે ચાહીને લખ્યું હતું, ઈરાદાપૂર્વક લખ્યું હતું. એમ લખવાથી વિપરિણામ આવવાનું છે નહીં એમ જાણીને લખ્યું હતું. એનાથી તમે કાંઈ ઊંધું સમજશો નહીં એવી ખાતરી. કઈ કઈ તે વાતના ચર્ચક જીવને, ચર્ચક એટલે ચર્ચા કરનાર, કઈ કઈ તે વાતના ચર્ચક જીવને જો તે વાત વાંચવામાં આવે તો કેવળ તેથી નિર્ધાર થઈ જાય એમ બને નહીં, પણ એમ બને કે જે પુરુષે આ વાક્યો લખ્યા છે તે પુરુષ કોઈ અપૂર્વ માર્ગના જ્ઞાતા છે. જિજ્ઞાસા સતેજ કરવી છે ને, એટલે એવી રીતે વાત કરવી કે આવી સુધારસની ને મુખરસની વાત કરી છે, આ તે શું હશે, આ શું કહેવા માંગે છે, આ શું એ જે ભૂમિકા છે જ્ઞાનની અંદર, એ ખોજની, સંશોધનની અને જિજ્ઞાસાની ભૂમિકા છે, અને બહુ યોગ્ય ભૂમિકા છે જ્ઞાન પ્રાપ્તિ માટે. એટલે ભલે એને નિર્ધાર ન થઈ જાય તો પણ એમ બને કે જે પુરુષે આ વાક્યો લખ્યા છે તે પુરુષ કોઈ અપૂર્વ માર્ગના જ્ઞાતા છે, અને આ વાતનું નિરાકરણ તે પ્રત્યેથી થવાનો મુખ્ય સંભવ છે. એમ જાણીને તેની તે પ્રત્યે કાંઈ પણ ભાવના થાય, ભાવના અને જિજ્ઞાસા ઉત્પન્ન કરવા માટે એમણે ચાઈને આવો પત્ર લખ્યો છે ગૂઢ ભાષામાં. કદાપી એમ ધારીએ કે તેને કઈ કઈ સંજ્ઞા તે વિશેની થઈ હોય અને આ સ્પષ્ટ લખાણ વાંચવાથી તેને વિશેષ સંજ્ઞાથી પોતાની મેળે તે નિર્ધારમાં આવી જાય, પણ તે નિર્ધાર એમ થતો નથી. કદાચ તમને એમ લાગે કે અમે તત્વ વિચાર કરીએ છીએ, આવું કંઈક જાણીએ છીએ, અને તમે લખ્યું એનાથી કંઈક પાકો નિર્ણય થઈ જાય, પણ એમ નહીં થાય. તેના સ્થળનું જાણવું તેનાથી થઈ શકે નહીં, તે કારણથી જીવને વિક્ષેપની ઉત્પત્તિ થાય. વિક્ષેપ એટલે અહીંયા જિજ્ઞાસા, કે આ વાત કોઈ પણ પ્રકારે જાણવામાં આવે તો સારું, આમ આકાંક્ષા એકદમ વધે. તો તે પ્રકારે પણ જે પુરુષે લખ્યું છે તે પ્રત્યે તેને ભાવનાની ઉત્પત્તિ થવી સંભવે છે. ત્રીજો પ્રકાર, પત્ર લાંબો છે જરા, ત્રીજો પ્રકાર એમ સમજવા યોગ્ય છે કે સત્પુરુષની વાણી સ્પષ્ટપણે લખાઈ હોય, આવી ગૂઢ ભાષા ન વાપરી હોય અને ચોખ્ખું લખ્યું હોય કોઈએ, તો પણ તેનો પરમાર્થ સત્પુરુષનો સત્સંગ જેને આજ્ઞા થયો હોય તેને સમજાય છે. સત્પુરુષનો સમાગમ થયો હોય પણ આજ્ઞાંકિતપણે થયો ન હોય તો તેને તેનો પરમાર્થ સમજાવવો દુર્લભ છે. એમ તે વાંચનારને સ્પષ્ટ જાણવાનું ક્યારે પણ કારણ થાય. જોકે અમે તો અતિ સ્પષ્ટ લખ્યું નહોતું, ગુઢ જ લખ્યું હતું, તો પણ તેમને એવું કંઈ સંભવ થાય છે. પણ અમે એમ ધારીએ છીએ, આ સૌભાગ્યભાઈને પત્ર લખ્યો, પણ અમે તો એમ ધારીએ છીએ કે અતિ સ્પષ્ટ લખ્યું હોય તો પણ ઘણું કરીને સમજાતું નથી, અથવા વિપરીત સમજાય છે, અને પરિણામે પાછો તેને વિક્ષેપ ઉત્પન્ન થઈ સન્માર્ગને વિશે ભાવના થવાનો સંભવ થાય છે. એમ પત્તામાં અમે ઈચ્છાપૂર્વક સ્પષ્ટ લખ્યું હતું. સહેજ સ્વભાવે પણ ન ધારેલું ઘણું કરી પરમાર્થ પરત્વે લખાતું નથી અથવા બોલાતું નથી કે જે અપરમાર્થરૂપ પરિણામને પામે. 26મું વર્ષ છે, એ કુદરતી જ અમારી વાણીની અને પરિણામની એવી સ્થિતિ છે, સહજ સ્વભાવે એટલે કુદરતી, કે એવું પરમાર્થ પરત્વે લખાતું નથી કે બોલાતું નથી કે જે અપરમાર્થરૂપ પરિણામને પામે. સામાન્ય નુકસાન થાય એવું તો બોલાતું પણ નથી અને લખાતું પણ નથી. બીજો અમારો આશય તે જ્ઞાન વિશે લખવાનો વિશેષપણે અત્રે લખ્યો છે. હવે ચોખવટ કરે છે નંબર એક બે ને ત્રણ એવા પોઈન્ટ પણ મૂક્યા છે કે જે જ્ઞાની પુરુષે સ્પષ્ટ એવો આત્મા કોઈ અપૂર્વ લક્ષણે ગુણે અને વેદનપણે અનુભવ્યો છે, અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે એટલે અપૂર્વ ગુણ ને અપૂર્વ વેદન જેને પ્રગટ થયું છે તે જ્ઞાની પુરુષે જો તે સુધારસ સંબંધી જ્ઞાન આપ્યું હોય તો તેનું પરિણામ પરમાર્થ પરમાર્થ સ્વરૂપ છે. એટલે સીધું આવું જ્ઞાન કોઈ પ્રત્યક્ષ જ્ઞાની પાસેથી મળે નિર્ણય સંબંધીનું તો તે જ્ઞાન પરમાર્થ પરમાર્થ સ્વરૂપ છે. એમાં બીજું કોઈ જગ્યા નથી મુક્ષ. એને એકાંતે તેને લાભ થાય તે મુમુક્ષુને એને પરમાર્થ પ્રગટી જાય નિર્ણય થઈ જાય. અને જે પુરુષ તે સુધારસને જ આત્મા જાણે છે તેનાથી તે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તો તે વ્યવહાર પરમાર્થ સ્વરૂપ છે. એમાં ચાર ભંગ પાડ્યા છે. કદાપી પરમાર્થ પરમાર્થ સ્વરૂપ એવા જ્ઞાનીએ ન આપ્યું હોય પણ તે જ્ઞાની પુરુષે સન્માર્ગ સન્મુખ આકર્ષે એવો જે જીવનો ઉપદેશ કર્યો હોય તે જીવને રૂચ્યો હોય તો તેનું જ્ઞાન તે પરમાર્થ વ્યવહાર સ્વરૂપ છે. અને તે સિવાય શાસ્ત્રાદી જાણનાર સામાન્ય પ્રકારે માર્ગાનુસાર જેવી ઉપદેશની વાત કરે તે શ્રદ્ધાય તે વ્યવહાર વ્યવહાર સ્વરૂપ છે. સુગમપણે સમજવા એમ ચાર પ્રકાર છે. જરા ગૂઢ વિષય છે ને વિસ્તાર વાળો છે પણ મૂળ વાત એમને અહીંયા એ સુધારસની ખાતરી લેવી છે. આગળ થોડીક વાત લીધી છે. પત્ર તો ઘણો લાંબો છે. એક અજ્ઞાનપણે પવનની સ્થિરતા કરે છે. આજે જુદા જુદા પ્રયોગ કરે છે આ પ્રાણાયામથી પવનની સ્થિરતા કરે છે એટલે રોકે છે. પણ શ્વાસોશ્વાસ રોધનથી તેને કલ્યાણનો હેતુ થતો નથી. અને એ જ્ઞાનીની આજ્ઞાપૂર્વક શ્વાસોશ્વાસનો રોધ કરે છે તો તેને તે કારણથી જે સ્થિરતા આવે છે તે આત્માને પ્રગટવાનો હેતુ થાય છે. આ યોગ અને પ્રયોગનો વિષય છે. જ્ઞાનીની આજ્ઞા એ યોગ કરે અને સીધો એમને યોગ કરે એમાં બે વચ્ચે ફેર છે. શ્વાસોશ્વાસની સ્થિરતા થવી એ પ્રકારે ઘણી કઠણ વાત છે. તેનો સુગમ ઉપાય મુખરસ એકતાર કરવાથી થાય છે. માટે તે વિશેષ સ્થિરતાનું સાધન છે. પણ તે સુધારસ સ્થિરતા અજ્ઞાનપણે ફળીભૂત થતી નથી એટલે કે કલ્યાણરૂપ થતી નથી. તેમ તે બીજ જ્ઞાનનું ધ્યાન પણ અજ્ઞાનપણે કલ્યાણરૂપ થતું નથી એટલો વિશેષ નિશ્ચય અમને ભાષા કરે છે. જેણે વેદનપણે આત્મા જાણ્યો છે તે જ્ઞાની પુરુષની આજ્ઞા એ તે કલ્યાણરૂપ થાય છે અને આત્મા પ્રગટવાનો અત્યંત સુગમ ઉપાય થાય છે. એક બીજી અપૂર્વ વાત પણ આ સ્થળે લખવાનું સૂજે છે. ગુડ વાતો કરી ગયા છે. બીજી અપૂર્વ વાત લખીએ છીએ. વિચાર આવી ગયો છે. આત્મા છે તે ચંદન વૃક્ષ છે નામ કરીને વાત લીધી છે. તેની સમીપે જે જે વસ્તુઓ વિશેષપણે રહી હોય તે વસ્તુ તેની સુગંધનો વિશેષ બોધ કરે છે. નજીકમાં રહી હોય તો જે વૃક્ષ ચંદનથી વિશેષ સમીપ હોય તે વૃક્ષમાં ચંદનની ગંધ વિશેષપણે સ્ફુરે છે. બીજા વૃક્ષમાં પણ જેમ જેમ આગળના વૃક્ષ હોય તેમ તેમ સુગંધ મંદ પરિણામને ભજે છે. અને અમુક મર્યાદા પછી અસુગંધરૂપ વૃક્ષોનું વન આવે છે. પછી ક્યાંય સુગંધ આવે જ નહીં છે. અર્થાત ચંદન પછી તે સુગંધ પરિણામ કરતું નથી. તેમ આ આત્મા વિભાવ પરિણામને ભજે છે. અહીંયા ચંદન ને વિભાવના સ્થાનમાં લીધું છે ત્યાં સુધી તેને ચંદન વૃક્ષ કહીએ છીએ. અને સૌથી તેને અમુક અમુક સૂક્ષ્મ વસ્તુનો સંબંધ છે તેમાં તેની છાયારૂપ સુગંધ વિશેષ પડે છે જેનું ધ્યાન જ્ઞાનીની આજ્ઞાએ થવાથી આત્મા પ્રગટે છે. પવન કરતા પણ સુધારસ છે તેમાં આત્મા વિશેષ સમીપણે વર્તે છે. આ તો સુધારસની વાત લીધી છે એટલે આ પારિગ્રાફ પછી પ્રગટ. માટે તે આત્માની વિશેષ છાયા સુગંધનો ધ્યાન કરવા યોગ્ય છે. આ પણ વિશેષપણે સમજવા યોગ્ય છે. આ થોડી ગુડ ભાષાથી વાત લીધી છે કે નિર્ણય છે એ નજીકની આત્મા પ્રગટવાની ભૂમિકા છે. બીજા યોગ પ્રયોગમાં જવા કરતા આગળ પાછળ વાત ચાલી રહી એટલે એ વાતનો અહીંયા ઉલ્લેખ કર્યો છે. અહીંયા કહે છે કે આમ જ્ઞાન દર્શનના અંશ ઉપરથી આત્માનો નિર્ણય કરવો તે માંગલિક છે, તે પણ એક અપૂર્વ ક્રિયા છે આત્માના પરિણામની, કે જેનાથી એને સ્વરૂપનો નિર્ણય થાય, પરિણામની દિશા સ્વસન્મુખ થાય, બદલાઈને પરસન્મુખની દિશા બદલાઈને સ્વસન્મુખતા શરૂ થાય અને એને કોઈ અપૂર્વ અપૂર્વ સંસ્કાર પડે કે જેના બળે એ આગળ વધે અને નિર્વિકલ્પ અનુભૂતિને પ્રાપ્ત કરે, તેથી એને માંગલિક કહેવામાં આવ્યો છે. આત્માનું કલ્યાણ કરનાર છે, આત્માનો આવો નિર્ણય થાય તે આત્માનું કલ્યાણ કરનાર છે. હા, એમાં એ વિશે વિસ્તારની ચર્ચા છે 852. નિર્ણય કાલે થોડો વિષય લીધો હતો, ત્યાંથી નિર્ણય નો વિષય ઉપર બોલમાં ચાલી ગયો ને, કે જેણે 850માં જેણે આત્માના ઉઘાડને વિકલ્પ દ્વારા આત્મા તરફ વલણ કરીને નિર્ણય કર્યો. સાધન તો વર્તમાન ઉઘાડ છે અને રાગ મિશ્રિત વિચાર છે, એટલે વિકલ્પ લીધો છે, પણ આત્મા તરફ વલણ કરીને નિર્ણય કર્યો. એ વલણ કરવા માટે અહીંયા જ્ઞાન દર્શનનો અંશ પકડાયો, કે જ્ઞાન દર્શન દ્વારા, દર્શન તો પકડાતું નથી છદ્મસ્તને, દર્શન ઉપયોગનું એટલું સૂક્ષ્મ છે કે પકડાતો નથી, પણ જ્ઞાનથી આત્મા સ્પષ્ટપણે જ્ઞાનમય, અનંત જ્ઞાનમય છે, માત્ર જ્ઞાયક સ્વભાવી છે, અને જ્ઞાનમાં, એકલા જ્ઞાનમાં, માત્ર જ્ઞાનમાં રાગનો અભાવ હોવાથી, એટલે કશાયનો અભાવ હોવાથી, એટલે દુઃખનો અભાવ હોવાથી આત્મા સુખમય છે એવો પણ નિર્ણય થાય છે. એ પાસે કાંઈ સાધન ન હોય અને ઘણો પરિશ્રમ કરીને એ સંપત્તિને જોવે, પ્રાપ્ત કરે, તો એને એની ઘણી કિંમત આવે છે. બહુ બહુ મહેનત કરીને માન માન આ મેળવ્યું છે, એની કિંમત વધી જાય છે. જેટલો પરિશ્રમ વધારે કરે એટલી કિંમત વધારે. જેમ કે મોટર લઈને સોનગઢ સાંભળવા જતા હોઈએ, મોટરનું સાધન હોય, તો છેલ્લી અડધી કલાક નીકળાય, પહેલા સર્વ માણસ ઘરેથી પોણી કલાક પહેલા કે કલાક પહેલા પહોંચી જાય, પણ સાધન ન હોય ને ચાલીને સોનગઢ પહોંચવાનું હોય, તો કોઈ સાધન ન હોય તો ક્યારે નીકળવું પડે, 24 કલાક પહેલા એને નીકળવું પડે. એમાં એને થાક ખાવો હોય, થોડો આરામ લેવો હોય, બરાબર. હવે 24 કલાક પહેલા નીકળીને હાલીને પહોંચે, પછી વ્યાખ્યાનમાં બેસે, 1 કલાક જ વ્યાખ્યાન મળશે, પછી નહીં મળે, ખલાસ, છેલ્લું વ્યાખ્યાન છે, તો એ વ્યાખ્યાનમાં ધ્યાન આપે કે ન આપે?
આપે જ આપે, પૂરી કિંમત થી આપે.
20 ગાઉ હાલ્યા પછી 1 કલાકનું માંડ વ્યાખ્યાન મળવાનું હોય, કેટલું ધ્યાન આપે? 1 કલાકના બદલે 5 કલાકનું મળવાનું હોય તો 1 મિનિટ જવા દે, બીજું
ન જવા દે.
પણ મોટરમાં હડફડાટ કરીને પહોંચ્યો હોય, પછી પાછું વ્યાખ્યાન કલાક સાંભળવું હોય તો ધ્યાન ન રહે, કાં તો 5-15 મિનિટ મોડો પહોંચે. જેમ પરિશ્રમ કરીને પ્રાપ્ત કરે એની કિંમત વધારે આવે છે, ચિત્તેની તે છે, બરાબર. કાં કમાય છે ને માણસ, બહુ મહેનત કરીને પૈસા કમાણો હોય તો એને પૈસાની કિંમત એટલી આવે કે વેડફે નહીં પૈસાની, અને એમને બાપ કમાય એના હાથમાં આવી ગયા હોય તો ઉડાડે પાછો. આમ બને છે કે નહીં? એમ આ જીવ છે એને આત્મિક શાંતિ ને આત્મિક સુખ માટે અનંત કાળ માં અનંત ભવ માં બહુ ફાંફા માર્યા છે. જીવનો તમામ પરિશ્રમ, બધી મહેનત, તમામ પ્રયત્ન સુખ માટે છે. અનંત કાળથી આ જીવ સુખ ને શોધે છે અને સુખ પ્રાપ્તિ માટે મહેનત કર્યા જ કરે છે, પણ ક્યાંય એને સુખ ભાળ્યું નથી, ક્યાંય સુખ એને ભાળ્યું નથી, ક્યાંય ઠરીને ઠામ થઈ શક્યો નથી, સુખ એને જોયું નથી, સુખ એને અનુભવ્યું નથી. એવો અનંત પરિશ્રમ કરનાર આ જીવ છે અને સુખ ને શોધે છે. એ જયારે અનંત સુખ ના ની ખાણ ને અંદર માં પોતામાં જ જોવે ત્યારે એ સુખ ની ખાણ ની એને કેટલી કિંમત આવે છે એ પ્રથમ નિર્ણય જયારે થાય ત્યારે એને ખબર પડે છે. નિર્ણયનું એક લક્ષણ, નિર્ણય ખરેખર આત્મતત્વ નો થયો છે કે નહીં એને આ તાળો મેળવવા જેવો છે, ટેલી કરી લેવા જેવો કે એવું પોતાને વિશે એને ક્યારે લાગ્યું છે કે હું અનંત કાળથી સુખ માટે આથડું છું અને કુચે મરી ગયો પણ દુઃખ મને સુખ મને મળ્યું નથી, દુઃખ જ મળ્યું છે એકલો. એવા આત્માને અનંત સુખ ની ખાણ મળી નિર્ણય થયો કે મારું અનંત સુખ મારામાં છે અને જે સ્થિતિ એને થાય એ સ્થિતિ નિર્ણયમાં થાય ત્યારે સમજવું કે નિર્ણય બરાબર થયો છે. પછી એની પરિણતિ એ સુખની ખાણ થી આગી રહી શકે એવું કદી બને નહીં. એ નિર્ણય થનારને એ સુખ નો અભેદ અનુભવ થાય થાય ને થાય, પછી એ દૂર રહી શકે, પરોક્ષ રહી શકે એવું ન બની શકે. બીજું, એ સુખ સહજ પ્રત્યક્ષ જે જીવ સ્વરૂપ છે, જીવ સ્વભાવ છે, એની સાથે સાથે જોવા નિર્ણયમાં આવે છે. નિર્ણયમાં પણ એની પ્રત્યક્ષતાનો પણ નિર્ણય થાય છે. એક વિચિત્ર પરિસ્થિતિ એટલી જ છે કે વૈચારિક પરોક્ષ જ્ઞાનમાં નિર્ણય પ્રત્યક્ષ સ્વભાવનો છે. જયારે નિર્ણય થાય છે ત્યારે તો જ્ઞાન પરોક્ષ છે, વિકલ્પ વાળું જ્ઞાન છે ને, વિચાર વાળું જ્ઞાન છે, એટલે પરોક્ષ જ્ઞાન છે, મન આશ્રિત પ્રવૃત્તિ છે જ્ઞાન. એનો વિષય શું છે કે આત્મા કેવો છે, આત્મા કે સહજ પ્રત્યક્ષ જેનું સ્વરૂપ છે. આત્મામાં સ્વરૂપે આત્મા પરોક્ષ નથી, પરોક્ષતા તો વિભાવ છે. જ્ઞાનમાં પણ જે પરોક્ષપણું વર્તે છે એ જ્ઞાનનો સ્વભાવ નથી, એ દોષ છે, વિભાવ છે. સહજ પ્રત્યક્ષતા એ જ્ઞાનનો સ્વભાવ છે. એટલે અતિન્દ્રિય પ્રત્યક્ષ જયારે સ્વાભાવિક જ્ઞાન પ્રગટ થાય ત્યારે અતિન્દ્રિય પ્રત્યક્ષ પણ ધારણ કરે. એવું જે સહજ સ્વાભાવિક જ્ઞાન પ્રગટ્યું એ મૂળ સ્વભાવ છે, એનો નિર્ણય થાય છે. એટલે સુખ જોયું અને પ્રત્યક્ષ સ્વરૂપે જોયું એટલે એમાં શંકા નથી કે આ આત્માનો નિર્ણય છે કે કલ્પના છે. કલ્પનાથી એ કેટલો દૂર છે, નિર્ણય કલ્પિત રીતે થાય ને નિર્ણય યથાર્થ થાય એમાં બહુ ફેર છે, બહુ મોટો ફેર છે. કલ્પિત થાય છે એમાં પ્રત્યક્ષતા અને સુખનો ભંડાર હાથમાં લાગ્યો છે એ વિશેના ચિહ્નો એના પરિણામમાં ઉત્પન્ન થતા નથી. જેને યથાર્થ નિર્ણય થાય તેને આ બે ચિહ્ન એવા જોરદાર છે કે એનું પરિણામ બળ એવી સ્થિતિ આવીને ઊભું રહે કે એને નિર્વિકલ્પ અનુભૂતિનું પુરુષાર્થનો પરાક્રમ થયા વગર રહે નહીં. બની શકે નહીં, થાય એવું કોઈ દિવસ બને નહીં. એટલે તો એને કહ્યું કે સંસ્કાર પડે એને થાય થાય ને થાય. એવી શું ચીજ છે આ સંસ્કાર કે જે બહારમાં દેખાતા નથી પણ અંદરમાં બીજ થઈ ગયું, એને બીજ જ્ઞાન કહી દીધું ને. એને કોઈ રીતે બીજ જ્ઞાન કહો તો વાંધો નથી, એ બીજ જ્ઞાન છે. અંદર બીજ પડી ગયું, એનો અંકુર ફૂટશે ફૂટશે ને ફૂટશે, અંકુર ફૂટશે અને ઝાડ થશે થશે ને થશે. આ સ્થિતિ છે. એટલે એને એમ કહ્યું અહીંયા કે આવો આત્માનો નિર્ણય કરવો એ પણ માંગળી છે, જાઓ. એને માંગળિકમાં લઈ લીધું, અપૂર્વ માંગળિક છે એ પણ. કુજ બેંસરી સાથે ચર્ચા નીકળે છે ત્યારે પણ બહુ સરસ આ વિષયમાં ચર્ચા ચાલે છે. એક વખત કહ્યું ને થોડા વખત પહેલા કે અનુભવ તો કર્યો નથી પણ સંસ્કારે પાડ્યા નથી. એને સંસ્કાર પડે એટલે હદ સુધી પણ જો એ મોક્ષની ભૂમિકામાં પહોંચે તો પણ એનું આજે ને કાલે ભવિષ્ય ઉજળું છે. એનું કલ્યાણ થયા વિના બહુ વાસ્તવિક છે એ વિષય કે જેને પોતાના અનંત સુખનો ભંડાર સહજ પ્રત્યક્ષ પોતામાં હાજરા હજુર ઉપસ્થિત યાદ છે, એના પરિણામ વારંવાર ત્યાં આકર્ષિત થઈને ન જાય એમ કેમ બને? બહારમાં પણ કલ્પિત સુખનો નિશ્ચય થયો છે ત્યાં પરિણામને જતા રોકી નથી શકતો, ચાલ્યા જાય છે કે નહીં? પરિણામ વગર વિચારે પણ એ તો કલ્પિત સુખ છે. જે પદાર્થો દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી પરચતુષ્ટય સ્વરૂપે છે, તદ્દન ભિન્ન છે, એમાં પણ સુખની કલ્પના કરી છે તો એનો ઉપયોગ એવી રીતે જાય છે કે જાણે પર પ્રવેશ થઈ જાય છે, એમાં એનો પ્રવેશ થઈ ગયો એવો અનુભવ કરે છે, પર પ્રવેશ રૂપ ભાવ કરે છે અને વેદી લે છે જાણે એને પોતે, વેદી શકતો નથી પણ પ્રવેશ પર પ્રવેશ રૂપ ભાવથી એનો સાક્ષાત વેદન કરતો હોય. એ કલ્પિત અનુભવની જો આ સ્થિતિ હોય તો વાસ્તવિકપણે જેને પોતામાં સુખનો ભંડાર જોયો હોય એનો ઉપયોગ ત્યાં જતો રોકી શકાય કેવી રીતે? રોકી શકાય એની વાસ્તવિકતા છે, બરોબર. એટલે એને માંગણી કહીને એમ કહ્યું કે એને અનુભવ થશે જ થશે અને એને કેવળ જ્ઞાન ને મોક્ષ પ્રગટ થશે જ થશે. આ સ્થિતિ છે, આ પાયો નાખ્યો છે, નિર્ણય છે એ ખરેખર કેવળ જ્ઞાનનો પાયો છે. મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ નાખવું હોય ને પાયો જેટલો મજબૂત નાખવો પડે એમ મોક્ષનો પાયો આ નિર્ણય છે. અને મોક્ષનો પાયો એ નિર્ણય છે અથવા આગળ ચાલતા સમ્યક દર્શન છે. એ વિષયને અહીંયા એટલું વજન આપ્યું છે. અઘાતી કર્મના ઉદયથી બાહ્ય સામગ્રી મળી આવે છે. બારમાં સંયોગ વિયોગનો પ્રકાર કર્મના ઉદયને આધીન છે અને થોડી એ વ્યવસ્થાને પણ સમજે તો આ જીવને અજ્ઞાનથી થતી ખોટી મૂંઝવણ ન થાય, અસમાધિ ન થાય, અથવા આમ કેમ એ ન થાય, અથવા જે વાત એને મંજૂર ન હોય કોઈ પણ ભોગે અને એને જે દુઃખ ઉત્પન્ન થાય એવું ન બને. એમ તો કહે છે કે બાહ્ય સામગ્રી એટલે સંયોગો જ જેટલા કોઈ શરીરથી માંડીને બધા જળ પદાર્થો જીવને સંયોગ રૂપ છે, એ સામગ્રી જેટલા પ્રમાણમાં છે એ અઘાતી કર્મના ઉદયથી છે. ઘાતી કર્મ છે જ્ઞાનાવરણી દર્શનાવરણી મોહની ને અંતરાય. અઘાતી કર્મ છે વેદની આયુષ નામ અને ગોત્ર. તો જે વેદની આયુષ નામ અને ગોત્ર છે તે ચાર કર્મના ઉદયથી એને બાહ્ય સામગ્રી મળે છે. જેમ કે જે કુળમાં જન્મ થયો ઉચ્ચ કુળમાં નૃત કુળમાં તે ગોત્ર કર્મનો ઉદય છે. જેટલું આયુષ લઈને શરીરની સાથે સંયોગ ધન રહેશે તે આયુષ કર્મનો ઉદય છે. જેટલી શરીરથી માંડીને બહારમાં સાતા અસાતાના કારણો થશે તે વેદની કર્મને લઈને છે. તે બધા અઘાતી છે. અઘાતી એટલે આત્માના જ્ઞાન દર્શન પ્રાણને ઘાત કરવામાં સીધું નિમિત્તનું નથી એવા છે. એવા અઘાતી કર્મના ઉદયથી બહારની સામગ્રી મળી આવે છે. માનો કે પૈસા મળ્યા તો એ જીવને હોશિયારીથી મળ્યા એવું કઈ નથી. ઘણા બુદ્ધિના બારદાન હોય ને પૈસાના ઢગલા થાય છે. કાંઈ આવડત ન હોય પણ આવક એટલી મોટી હોય કે વાત નથી. એને કાંઈ એનો વિચાર કરવો પડે, ઊંડા ઉતરવું પડે એવું કાંઈ ન હોય. એમને એમ આહેલા જ આવતા હોય. એ પૂર્વકર્મનું કારણ છે, એમાં કોઈ વર્તમાન પ્રયત્નનું કારણ નથી. આત્માના પ્રયત્નથી બહારની સામગ્રી મળતી નથી. કેમ કે ઘણા બુદ્ધિ વાળા ફૂટપાયરી ઉપર ઠેબા ખાય છે પણ ક્યાંય નોકરી મળતી નથી. એવા માણસો મળે છે. એવા તો કેટલાય દાખલા વિના છે કે બુદ્ધિ વાળો ને શક્તિ વાળો દેખાય અને નિષ્ફળ જાય એટલે આત્મહત્યા કરી બેસે. એવા દાખલા જોયા. માણસ ને સફળતા ન મળે એટલે એટલો નિરાશા થાય, એટલો નિરાશામાં આવી જાય, જીવવું નકામું છે. આ જગતમાં કોઈને મારી કિંમત નથી, મારે આ જગતમાં રહેવું નથી એમ કરીને આત્મહત્યા કરી બેસે. પણ ભાઈ, બહારની સામગ્રી મળવી ન મળવી એ પૂર્વકર્મને આધીન છે. એ કાંઈ તારા ડાપણ પુરુષાર્થને કે બુદ્ધિ શક્તિને આધીન નથી. એકને જાડું શરીર અને એકને પાતળું શરીર મળે છે, એ ભાવ કુદરતી છે. એક જ આંડલામાંથી બે ઘરના માણસ જમે, એક જ ગોળાનું પાણી પીએ, ને એક જ માતાના ઉદરથી જન્મ હોય, જોડિયા ભાઈ હોય, એક સાથે જન્મ હોય, છતાં એકને પાતળું શરીર એકને જાડું શરીર મળે. એનું એ અન્ન ખાય ને એનું એ પાણી પીએ, બે નિરોગી હોય તો પણ આમ બને. શું કારણ છે? એ પૂર્વક્રમનો ઉદય છે. વર્તમાન પ્રયત્ન કોઈ એમાં કારણભૂત થતો નથી, તે પૂર્વના કર્મનું કારણ છે. એ ચોખ્ખે ચોખ્ખો પૂર્વના કર્મનું કારણ છે. એક બાળક જન્મે છે અને ખમા ખમા થાય છે. આખા ગામમાં મીઠાઈ વહેતો રાજાના ઘરે કુંવરજીનો જન્મ છે. એક એના માટે કુંવર માટે નવો બંગલો બંધાવો, ભવિષ્યમાં એને કામ લાગશે. અત્યારથી પાયો નાખી કાંઈક કરે. ને એક ઝૂંપડીમાં જન્મવું હોય, રોગિષ્ઠ અવસ્થામાં બાળક જન્મે, પેટ ભરવા માટે એને માતાના દૂધનો પણ અભાવ થઈ જાય, એવો રોગ થાય કે એને દૂધ ન મળે, એની માનું દૂધ ન મળે, બાળનું દૂધ તો લાવે ક્યાંથી, એવી ગરીબી હોય. શું કારણ છે? એક જ પાછળ સમય જુદો ન હોય, એક સમયે બે નો જન્મ હોય, એક ચોગડીએ એક પડે, એક ને ખમા ખમા થાય, બીજા ને કઈ ઠેકાણો ન, લાચાર સ્થિતિ જોવામાં આવે. પેલા જન્મ રાજાના ઘરે જન્મ એને શું પ્રયત્ન કર્યો હતો, એનો વર્તમાન પુરુષાર્થ શું? કોઈ એનો વર્તમાન પુરુષાર્થ નો ત્યાં સંભવ જ નથી. એટલે બહારની સામગ્રી ચોખ્ખે ચોખ્ખી પૂર્વકર્મ ને લઈને છે. એ પૂર્વકર્મ મને લઈને છે એટલે હવે એમાં અત્યારે હું કઈ કરી દઉં તો આમ થાય ને ન કરી દઉં તો આમ થાય, એ તારા ધમ પછાડા સમજણ વગેરેના છે. એનાથી તારું કોઈ કાર્ય થઈ જશે એ વાતમાં કઈ માલ નથી. તે પૂર્વના કર્મનું કારણ છે, તે સંયોગો બંધનું કારણ નથી. એ અનુકૂળતા પ્રતિકૂળતા રોગપણ નિરોગપણ નિર્ધનપણ સદનપણ એવા કોઈ સંયોગો નવા બંધનું કારણ નથી. કેમ કે તો અઘાતે છે, આત્માને ઘાત કરતા નથી, બંધ કરતા નથી. પણ આત્મામાં મિથ્યાત્વ આદિના ભાવો થાય છે તે બંધનનું કારણ છે. અહીંથી બંધ તત્વ કેવી રીતે થાય છે એનો થોડો વિશેષ વિચાર છે.